આજે આપણે એન પેટચેટની 2023માં આવેલી નવલકથા ટોમ લેક પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. હવે જ્યારે આપણે આ નવલકથા વિશે સાંભળીએ ત્યારે પહેલો વિચાર એવો આવે કે આ એક સ્ત્રીની વાર્તા છે જેણે પ્રસિદ્ધિ અને ઝાંખઝમાળને બદલે એક શાંત પારિવારિક જીવન પસંદ કર્યું.
બરાબર.
પણ મને લાગે છે કે આટલું કહેવું એ વાર્તાને બહુ જ મતલબ સરળ બનાવી દેવા જેવું છે.
સાચું.
સવાલ તો એ છે કે શું આ નવલકથા ખરેખર પ્રેમ અને પસંદગીઓ વિશે છે કે પછી એ સ્મૃતિઓ વિશે છે જે આપણે પોતાની જાતને સાંત્વન આપવા માટે ઘડીએ છીએ?
આ ખૂબ જ રસપ્રદ પ્રશ્ન છે, કારણ કે આખી નવલકથાનું માળખું જ એનું બંધારણ જ સ્મૃતિ પર છે.
હા,
એક માતા છે લારા, જે એની ત્રણ પુખ્ત દીકરીઓને એક વાર્તા કહી રહી છે. અને જો વાર્તા કહેનાર ક્યારે માત્ર તથ્યો નથી કહેતો, એ તો એક કથા ભરડે છે.
બરાબર.
2020ની મહામારીનો સમય છે, ઉત્તરી મિશિગનનો ચેરીનો બગીચો છે અને આ ચાર સ્ત્રીઓ સાથે કામ કરી રહી છે. અને આ એકલતામાં દીકરીઓને એમની માતાના ભૂતકાળને ખોતરવાની ઈચ્છા થાય છે.
અને એ ભૂતકાળ પણ કેવો, એકદમ ફિલ્મી. એક પ્રખ્યાત લગભગ દંતકથા બની ગયેલા અભિનેતા પીટર ડ્યુક સાથેનો પ્રેમ સંબંધ.
હા, બિલકુલ.
દીકરીઓ માટે તો આ કોઈ પરિકથા જેવું છે, ખરું ને? એમની માતા, જેણે આખી જિંદગી ચેરીના બગીચામાં વિતાવી, એક સમયે હોલિવૂડના સ્ટાર સાથે પ્રેમમાં હતી. પણ શું એ લોકો ખરેખર પ્રેમકથા જાણવા માંગે છે કે પછી તેઓ પોતાની માતાને એક વ્યક્તિ તરીકે સમજવા માંગે છે?
મને લાગે છે કે બંને. આ એક પ્રકારની પુરાતત્વીય ખોજ જેવું છે. તેઓ પોતાની માતાના વ્યક્તિત્વના એ થર ઉખાડવા માંગે છે જે તેમણે ક્યારે જોયા જ નથી. અને લારા વાર્તા કહેવાનું શરૂ કરે છે, પણ એ કહેવાની જે પ્રક્રિયા છે ને, એ જ મહત્વની છે. તે શું કહેવાનું પસંદ કરે છે અને શું છુપાવે છે.
અને વાર્તા શરૂ ક્યાંથી થાય છે?
એની યુવાનીથી, જ્યારે તે એક મહત્વાકાંક્ષી અભિનેત્રી હતી. હાઈસ્કૂલના એક નાટક અવર ટાઉનમાં એના અભિનયથી એને એક ફિલ્મમાં નાનકડી ભૂમિકા મળી અને ત્યાંથી પ્રોફેશનલ દુનિયાના દરવાજા ખુલ્યા.
ચલો અહીં એક મિનિટ અટકીએ. અવર ટાઉન નાટક આ કોઈ સંયોગ નથી, બરાબર ને?
ના, બિલકુલ નહીં.
થોર્નટન વાઇલ્ડરનું આ નાટક સામાન્ય રોજબરોજના જીવનની સુંદરતા અને એની ક્ષણભંગુરતાની વાત કરે છે. પણ શું એ વિચિત્ર નથી કે લારા એ જ નાટક ત્યારે ભજવી રહી હતી જ્યારે તે પોતે એક અત્યંત અસામાન્ય નાટકીય જીવનની શરૂઆત કરી રહી હતી?
સાચી વાત છે. આ એક ખૂબ જ સુંદર વિરોધાભાસ છે જે પેટચેટે વણ્યો છે. કદાચ લેખિકા એવું કહેવા માંગે છે કે આપણે સામાન્ય જીવનનું મહત્ત્વ ત્યારે જ સમજીએ છીએ જ્યારે આપણે તેનાથી દૂર હોઈએ
અથવા તેને ગુમાવવાનો ભય હોય.
બરાબર. લારા માટે એ સમય સ્ટેજ પર સામાન્ય જીવનનું પાત્ર ભજવવું એ એક કળા હતી, વાસ્તવિકતા નહીં. એની વાસ્તવિકતા તો ટોમ લેક નામની એક સમર થિયેટર કંપનીમાં આકાર લઈ રહી હતી,
જ્યાં તેને એ જ નાટક અવર ટાઉનમાં મુખ્ય ભૂમિકા મળી હતી.
હા, અને ત્યાં તેની મુલાકાત પીટર ડ્યુક સાથે થાય છે.
એક એવું પાત્ર જે લગભગ ચુંબકીય છે. એના વિશે સાંભળીને જ લાગે કે એનામાં કોઈ જાદુ હશે.
હા, ડ્યુકનું પાત્ર બિલકુલ એવું જ છે. અત્યંત પ્રતિભાશાળી, આકર્ષક, જુસ્સાથી ભરેલો, પણ એનો જુસ્સો એક બેધારી તલવાર જેવો છે. તે જેટલો સ્ટેજ પર ચમકે છે એટલો જ અંગત જીવનમાં અસ્થિર છે. લારા અને ડ્યુક વચ્ચેનો પ્રેમ ખૂબ જ ઝડપથી અને તીવ્રતાથી પાંગરે છે. એ ઉનાળો જાણે સપના, કળા અને અનંત સંભાવનાઓથી ભરેલો હતો.
પણ એ દુનિયામાં બીજા પણ પાત્રો હતા જે વાર્તાને વધુ જટિલ બનાવે છે, જેમ કે પેલો ડ્યુકનો મોટો ભાઈ સેબેસ્ટિયન.
હા, જે હંમેશા નાના ભાઈએ ફેલાવેલો કચરો સાફ કરતો રહે. એકદમ જવાબદાર, શાંત અને સ્થિર પાત્ર.
અને બીજી તરફ પેલેસ, લારાની અંડરસ્ટડી.
પેલેસ, જે એક તેજસ્વી નૃત્યાંગના છે પણ અંદરથી ખૂબ જ તૂટેલી છે. આ પાત્રો માત્ર વાર્તાને આગળ નથી વધારતા, પણ લારા જે દુનિયામાં પ્રવેશી રહી હતી તેની અસ્થિરતા અને દુઃખને પણ ઉજાગર કરે છે.
એટલે ટોમ લેક બહારથી જેટલું સુંદર દેખાતું હતું, અંદરથી એટલું જ સંઘર્ષમય હતું.
બિલકુલ, ભાવનાત્મક ઉથલપાથલથી ભરેલું હતું.
તો ડ્યુકનું પાત્ર માત્ર એક પ્રેમી નથી, પણ એ એક જીવનશૈલીનું પ્રતીક છે.
સાચી વાત.
એવી જીવનશૈલી જે પ્રસિદ્ધિ, કળા અને તીવ્ર લાગણીઓથી બનેલી છે, પણ જેની કિંમત આત્મવિનાશ પણ હોઈ શકે છે. લારા એ જીવન તરફ ખેંચાઈ રહી હતી, પણ પછી
હા, તેના પગમાં ઈજા થાય છે.
અને આ ઈજા માત્ર શારીરિક નથી, ખરું ને?
ના, એ સાંકેતિક છે. તે લારાને સ્ટેજ પરથી અને ડ્યુકના જીવનના કેન્દ્રમાંથી થોડા સમય માટે દૂર કરી દે છે. એને રોકાઈને વિચારવાનો મોકો મળે છે.
અને એની જગ્યા પેલેસ લે છે.
હા, અને આનાથી સંબંધોમાં તણાવ વધે છે. ડ્યુકની અંદરનો ગુસ્સો, એની અસલામતી, એના પારિવારિક પ્રોબ્લેમ્સ, આ બધું હવે લારાને સ્પષ્ટ દેખાવા લાગે છે. જે જાદુઈ પ્રેમ હતો તે હવે એક બોજ જેવો લાગવા માંડે છે.
એટલે કે ચમક ઉતરવા માંડે છે. જે દુનિયા દૂરથી આકર્ષક લાગતી હતી એની નજીક જતા એની તિરાડો દેખાવા લાગે છે.
બરાબર. અને આ બધી તિરાડો એક મોટી દુર્ઘટનામાં પરિણમે છે. પેલેસનું તળાવમાં ડૂબી જવું.
ઓહ,
આ ઘટનાએ ઉનાળાના જાદુનો એ નિર્દોષતાનો અંત લાવી દે છે. કોઈને ખાતરી નથી કે તે આત્મહત્યા હતી કે અકસ્માત, પણ એ મૃત્યુ ટોમ લેકની દુનિયાને વિખેરી નાખે છે.
અને ડ્યુક પર એની શું અસર થાય છે?
ડ્યુક ભાંગી પડે છે અને લારા સમજી જાય છે કે આ રસ્તો તેના માટે નથી. ઉનાળાના અંતે તે એક મોટો નિર્ણય લે છે. તે અભિનય કારકિર્દી છોડીને કોલેજ જવાનું પસંદ કરે છે.
આ નિર્ણયને ઘણા લોકો હાર તરીકે જોઈ શકે છે કે ભાઈ, એક સુવર્ણ તક ગુમાવી દીધી. પણ શું ખરેખર આવું છે? મને લાગે છે કે આ નવલકથાનો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે. આ હાર નથી, પણ આત્મજ્ઞાન છે. લારા એ સમજી જાય છે કે તેને કેવું જીવન જોઈએ છે. તે ડ્યુકની અસ્થિર દુનિયામાં પોતાની જાતને ગુમાવવા નથી માંગતી. આ એક સભાન પસંદગી છે.
તમે એકદમ સાચા છો. આ જે રસ્તા આપણે નથી લેતા એના વિશે વિચારવા મજબૂર કરે છે. પણ નવલકથા દલીલ કરે છે કે સુખ એ તક દ્વારા નથી મળતું, પણ સભાન પસંદગીઓ દ્વારા મળે છે.
અને અહીંથી વાર્તા પાછી વર્તમાનમાં આવે છે.
હા, જ્યાં દીકરીઓ આ વાર્તા સાંભળીને મૂંઝવણમાં છે. તેઓ પૂછે છે, આવા તીવ્ર પ્રેમ પછી તમને આ સાદા જીવનમાં સંતોષ કેવી રીતે મળ્યો? શું તમને ક્યારે અફસોસ નથી થતો?
અને આ એક ક્ષણ છે જ્યાં લારા એક વાર્તાકાર તરીકે પોતાનો સૌથી મોટો પત્તો ખોલે છે. એવો ઘટસ્ફોટ જે આખી વાર્તાનો અર્થ બદલી નાખે છે.
તે કહે છે કે તેમના પિતા જ્હોન નિલ્સન પણ એ જ ઉનાળામાં ટોમ લેકમાં હતા.
શું વાત છે!
તે કોઈ અભિનેતા નહોતા, પણ નાટકના સ્ટેજ ડિરેક્ટર હતા. શાંત, મહેનતુ, પડદા પાછળ રહીને બધું સંભાળનાર, જે તૂટેલા સેટ રિપેર કરતો અને ચૂપચાપ દૂરથી લારાને પ્રેમ કરતો હતો. તેણે ક્યાંય કહ્યું નહીં, કારણ કે તે જાણતો હતો કે લારાનું ધ્યાન ડ્યુક પર છે.
આ ઘટસ્ફોટ પછી આખી વાર્તા જાણે કે ઊંધી ફરી જાય છે. આ વાર્તા જે પ્રેમ અધૂરો રહી ગયો તેની નથી, પણ જે પ્રેમ ધીરજપૂર્વક રાહ જોઈ રહ્યો હતો તેની બની જાય છે. પણ અહીં મારે એક સવાલ પૂછવો છે. શું જ્હોનનો પ્રેમ ખરેખર આટલો આદર્શ હતો? તે આખો ઉનાળા ચૂપચાપ જોતો રહ્યો, ક્યારેય હિંમત ન કરી. શું એ ધીરજ હતી કે પછી ડર? અને શું લારાએ તેને એટલા માટે પસંદ કર્યો કારણ કે ડ્યુક જેવા તોફાન પછી જો એક સલામત વિકલ્પ હતો?
જુઓ, આ એક ખૂબ જ મહત્વનો અને કદાચ થોડો સિનિકલ દ્રષ્ટિકોણ છે. નવલકથા તેને એક રોમેન્ટિક પ્રકાશમાં રજૂ કરે છે, એક સ્થિર ટકાઉ પ્રેમ. પણ તમારી વાતમાં દમ છે. કદાચ લારાએ જુસ્સાની કિંમત જોઈ લીધી હતી અને હવે તેને શાંતિ અને સ્થિરતા જોઈતી હતી. અને જો એ સ્થિરતાનું પ્રતીક હતો,
એટલે બે પ્રકારના પ્રેમની તુલના.
હા, ડ્યુકનો આગ જેવો, જે પ્રકાશ પણ આપે અને બાળી પણ નાખે, અને જ્હોનનો ધરતી જેવો, જે શાંતિથી પોષણ આપે. અને પેચેટ સ્પષ્ટપણે બીજા પ્રકારના પ્રેમને વધુ મહત્વ આપે છે.
અને એ પ્રેમ જ ચેરીના બગીચામાં પરિણમે છે. આ બગીચો માત્ર એક સેટિંગ નથી, ખરું ને? એ તો પોતે એક પાત્ર છે.
ચોક્કસપણે, ચેરીનો બગીચો જીવનના ચક્રનું પ્રતીક છે. દર વર્ષે શિયાળાની કઠોરતા પછી વસંતમાં ફૂલ ખીલે છે અને ઉનાળામાં મહેનત પછી મીઠા ફળ મળે છે.
ધીરજ, મહેનત અને કુદરત સાથેનું જોડાણ.
બરાબર. જે રીતે ડ્યુકનું જીવન કળાની કૃત્રિમ દુનિયાનું પ્રતીક હતું, એ જ રીતે જો અને લારાનું જીવન આ બગીચાની કુદરતી અને વાસ્તવિક દુનિયાનું પ્રતીક છે.
તો આપણે આપણા શરૂઆતના પ્રશ્ન પર પાછા ફરીએ. શું આ નવલકથા પસંદગીઓ વિશે છે કે પછી સ્મૃતિઓને ઘડવા વિશે? લારા જે વાર્તા એની દીકરીઓને કહે છે એ કેટલી સાચી છે અને કેટલી, મતલબ, પોતાની પસંદગીઓને યોગ્ય ઠેરવવા માટે સજાવેલી છે?
મને નથી લાગતું કે યુવાન લારાના મનમાં ત્યારે આટલી સ્પષ્ટતા હશે.
બરાબર.
મને લાગે છે કે નિર્ણય લેતી વખતે હંમેશા ગૂંચવણ અને દુઃખ હોય છે. પણ વર્ષો પછી જ્યારે આપણે પાછળ વળીને જોઈએ છીએ ત્યારે આપણે ઘટનાઓને એક સુસંગત કથામાં ગોઠવીએ છીએ. આપણે આપણા નિર્ણયોને અર્થ આપીએ છીએ.
અને લારા પણ એ જ કરી રહી છે.
હા, તે માત્ર પોતાની દીકરીઓને વાર્તા નથી કહી રહી, મતલબ લારા નથી કહી રહી, પણ પોતાની જાતને પણ એ વાર્તા ફરીથી સંભળાવી રહી છે. તે પોતાના જીવનની કથાને મજબૂત કરી રહી છે કે તેણે જે પસંદ કર્યું તે જ શ્રેષ્ઠ હતું.
અને કદાચ એમાં કંઈ ખોટું પણ નથી. આપણે બધા જ આપણા જીવનના વાર્તાકાર છીએ. ટોમ લેક આપણને એ જ શીખવે છે.
બિલકુલ.
જીવન એ નથી કે આપણી સાથે શું થાય છે, પણ એ છે કે આપણે એ ઘટનાઓને કેવી રીતે યાદ રાખીએ છીએ અને તેનો શું અર્થ કાઢીએ છીએ. અંતે લારાનો સંતોષ વાસ્તવિક છે.
હા, અને આ નવલકથા એ પણ કહે છે કે સામાન્ય જીવન જરા પણ સામાન્ય નથી હોતું. તેમાં પણ નાટક, પ્રેમ, દુઃખ અને સુંદરતાની અસાધારણ ક્ષણો હોય છે. જેમ પેલું અવર ટાઉન કહે છે, આપણે જીવતી વખતે જીવનને ખરેખર જોતા નથી. લારાએ એક ચમકદાર જીવનને નજીકથી જોયું અને પછી જાણી જોઈને એક એવા જીવનને પસંદ કર્યું જ્યાં તે દરેક ક્ષણને ખરેખર જીવી શકે.
અંતે એક વિચાર જે મને આવ્યા વગર રહેતો નથી. આખી વાર્તા લારાના દૃષ્ટિકોણથી કહેવાય છે. આપણે ક્યારેય ડ્યુક કે જોના મનની વાત નથી જાણતા.
બરાબર.
શું એ શક્ય છે કે પીટર ડ્યુક માટે લારા સાથેનો સંબંધ એ ઉનાળાના ઘણા સંબંધોમાંથી એક જ હતો, જ્યારે લારા માટે તે જીવન બદલનારો અનુભવ બની ગયો?
આ એક ઉત્તમ મુદ્દો છે. સ્મૃતિ હંમેશા એક પક્ષીય હોય છે. આપણે ક્યારેય બીજાના સત્યને પૂરી રીતે જાણી શકતા નથી. આ નવલકથા પણ લારાનું સત્ય છે અને કદાચ એ જ તેની સૌથી મોટી સુંદરતા છે.
તો ટોમ લેક આપણને શીખવે છે કે જીવનનો સાચો આનંદ અને સંતોષ ભવ્ય સિદ્ધિઓમાં નહીં,
પરંતુ પ્રેમ, મહેનત અને વર્તમાનની ક્ષણોને દિલથી માણવામાં રહેલો છે. અને સૌથી અગત્યનું, આપણે જે જીવન જીવીએ છીએ તેની એક સુંદર વાર્તા ઘડવાની આપણી ક્ષમતામાં રહેલો છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.